હે મહારાજ કૃપા કરીને મને પાછો બોલાવી લો, કૃપા કરીને પાછો બોલાવી લો. હે મહારાજ કદાચ સુળી ઉપર શયન કરાવી એવું કષ્ટ આવશે ને તોય પણ મહારાજ હું સહન કરીશ. અમૃત પે અતિ મીઠા વેણથી હરિના ચરિત્ર શૃણ આવે રે. અરે બ્રહ્મા ભાવ આદિક જેના દર્શન કરવા આવે રે મહારાજ, આવા મહાન સંતો એની પ્રત્યે મને દોષ દેખાણો, મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો, મને પાછો બોલાવી લો. અને મહારાજ ગઢપુરમાં બિરાજમાનો અને મહારાજના હાથમાં પત્ર આવ્યો. મહારાજ પત્ર વાંચ્યો, મહારાજ કે મુક્તાનંદ સ્વામીનું સેટિંગ થઈ ગયું, જાઓ બોલાવી લો. અને મુક્તાનંદ સ્વામીને પાછા બોલાવ્યા છે. જોકે ભક્તજનો એ તો મહામુક્તરાજ હતા, એને કાંઈ ન થાય. એ બધાએ તો નાટક ભજવી ગયા છે, આપણને દેખાડી ગયા છે કે સત્સંગની અંદર પરમ સુખની જો પ્રાપ્તિ કરવી હોય, સત્સંગમાં દિવસે દિવસે અભિવૃદ્ધિ જો કરવી હોય અને જીવનને નિર્વાસનિક બનાવીને ભગવાનની અખંડ સેવામાં રહેવું હોય તો દિવસે દિવસે ભગવાન શ્રીહરિ એને સ્થાને બિરાજમાન આચાર્ય મહારાજ, એને સ્થાને બિરાજતા પરમ પૂજ્ય લાલજી મહારાજ, એને વહાલા એવા સંતો, એને વહાલા એવા ભગવાનના ભક્તોનો ખૂબ મહિમા સમજશો તો જ તમે આગળ જશો, તો જ આગળ જશો. જીવનમાં અનુભવજો, તમને એમાં દોષ જયારે દેખાવા મળશે એટલે ઓટોમેટિક પોતાનું જીવન મળશે પાછો વળવા, પોતાનું જીવન મળશે પાછો વળવા. પછી તમે ધ્યાન કરતા હશો તો ધ્યાનમાં સુખ નહીં આવે, તમે માળા કરતા હશો તો માળામાં સુખ નહીં આવે, તમે કથામાં બેઠા છો તો કથામાં સુખ નહીં આવે. તમારું સુખ સ્વયંનું મળશે, વિદાય લેવા મળશે, વિદાય લેવા. અને પછી એમ લાગવા મળશે આ બધાય સામાન્ય માણસ જ છે ને. અને પછી જેમ જગતના જીવની સાથે સંબંધ એવો સંબંધ તમારો થઈ જશે, જીવન લુખું થઈ જશે અને સ્વયંનું જીવન, સ્વયંનું જીવન ભક્તિ રહિત બની જશે. અને પરમ એકાંતિક ભક્ત હોવા છતાં એક દાડો એવો આવશે પોતાનું જીવન ડોળિયું થઈ જશે, પછી તો તમારા જીવનની અંદર પણ મંદિર છૂટવા મળશે, સંત સમાગમ છૂટવા મળશે, આચાર્ય માર્ગનો મહિમા છૂટી જશે, પૂનમ છૂટવા મળશે, મંદિરે આવવામાંથી તમે વિલંબ લેવા કરશો, કથા તમારા જીવનમાંથી છૂટી જશે, અનેક દુર્ગુણો પ્રવેશ કરવા મળશે, પછી તમાકુ માવા બીડી પ્રવેશ કરવા મળશે, પછી મંદિરમાં બેહવું તમને નહીં ગમે, પછી તમને ઓટલો ગમવા મળશે, ઓટલે બે તમને ગપ્પા ગમવા મળશે, પછી તમને ભગવાનની કથા વાર્તા નહીં ગમે, સ્વયંનું જીવન સાફ થઈ જશે. બીજાના ઉપર નહીં પોતાના ઉપર અનુમાન બાંધો, અનુમાન બાંધો, તમને આવું જ પરિણામ દેખાશે, આવું જ પરિણામ દેખાશે. જ્યારે તમને દિવ્યતા જીવનમાંથી હટી જશે ત્યારે જીવન લુખું થઈ જશે, લુખું થઈ જશે. એભલ બાપુને એના પરિવારના પ્રેમને આધીન બનીને ભગવાન સ્વામિનારાયણ રોકાણા, એનું કોઈ જો કારણ હોય તો એભલ બાપુ કે એના પરિવારે એક જિંદગીમાં કોઈ ફરિયાદ નથી કરી રહ્યા, જેને લઈને ભગવાન સ્વામિનારાયણ રોકાણા છે. જોકે ભક્તજનો આજે જ હું કહેતો હતો, મેં કહ્યું ખરેખર ગુપગઢ ગામ બહુ સરસ ગામ છે, આમ તો બાજુમાં હતા પણ આટલો બધો અનુભવ નહોતો, બહુ મુમુક્ષ ગામ છે. ઘેર ઘેર પધરામણી કર્યા પછી ખરેખર અનુભવ થયો કે આ ગામ એટલું બધું દિવ્ય ગામ છે. ભલે ચર્ચા ગમે તે હોય પણ આખીર તો સંતો જે બોલે, મોટેરા હરિભક્તો બોલે, આમ ને આમ કરું, ભલે એમ કરશો, એમ બહુ સરળ ગામ છે. ન તો સરળતાને વળે આમાં હોય, હે સરળતાને આમાં હોય, એનું કોઈ જો કારણ હોય તો ભગવાન શ્રીહરિનું સ્વરૂપ ઓળખાયું છે. પરમ પૂજ્ય આચાર્ય મારા લાલજી મારું રાજીપો પ્રાપ્ત કર્યો છું એના પ્રણામ શ્રુતિ રૂપિયા સરળતા છે. નતર તો નવ દાડાનો પ્રસંગ એમને બાધ્યા વિના પૂરો થાય કોઈ દી બને, બથો બેઠા હાથ ફેરી તો નવ દાડામાં. અરે મેં ગામડે બહુ અનુભવ કરીને આવીએ, ગામડે કથાઓ થાય ને, જોકે સારા ગામે ઘણા મળે પણ ઘણા ઘણા ગામ એવા મળે તમારે માણ હાથ દાડા પૂરા થાય, માણ હાથ દાડા પૂરા થાય. મને સંતો કહેતા હતા અહીં નવ દાડા રાખ્યા છે અને બાપુ ડાયરો કેમ થાય કે, પણ ખરેખર એમ થયું, નવ દાડા જાણે ઓછા પડશે, નવ દાડા ઓછા પડશે, હૃદય ખરેખર બહુ રાજી થયું. અને ભગવાનના ભક્તોની પ્રત્યે ભગવાનને હૃદયથી પ્રાર્થના કરીએ છીએ આ બુગાડ અને નાડોદા પરિવારનો સત્સંગ દિવસે દિવસે અભિવૃદ્ધિને પામતો જાય, દિવસે દિવસે આમાં સત્સંગ છે એના કરતા પણ એની પાછલી પેઢીમાં સવાયો સત્સંગ વધતો જાય, સવાયો સત્સંગ વધતો જાય. અને આ ગામના એક એક વ્યક્તિ જ્યાં જ્યાં જાય, જ્યાં જ્યાં જાય, પુરુષ હોય તોય ભલે, બેન દીકરી હોય તોય ભલે, જ્યાં જ્યાં જાય ત્યાં સત્સંગનો નવો દીપ પ્રગટાવે અને ત્યાં પણ સત્સંગ ખૂબ અભિવૃદ્ધિને પમાડે એવી હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીએ. સુરત મુનિ કે પ્રતાપસિંહ, એભલ બાપુનો અઢળક પ્રેમ જોતા ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયા. માલિક તમામ સંતો ભક્તોને મારે મળવું છે, બધાને દર્શન કરવા બોલાવો, તમામને બોલાવવામાં આવ્યા છે અને તમામ સંતો ભક્તો જ્યારે નજીક આવ્યા છે. એભલ બાપુએ કહ્યું છે, હે પરમહંસ ભક્તજનો, જેનોમાં કંઈક મારી ભૂલ થઈ હોય, ક્યારેક ઊંચા સાથથી બોલાણું હોય, બધા રાજી રહેજો, મારા પર રાજી થાજો. બધા સંતો ભક્તોએ કહ્યું છે, અમે તો તમારા પર અઢળક રાજી છીએ. અને પ્રતાપસિંહ એ જ વખતે ભગવાન શ્રીહરિ બોલ્યા, એભલ નૂપ કંઈક ઈચ્છા હોય તો બોલો, કાંઈક માગવું હોય તો માગો, તમે જે માગો એ આપી દો, મહારાજ આપ મળ્યા પછી હવે શું માગવાનું હોય? ભગવાન સ્વામિનારાયણે આગ્રહ કર્યો કે કાંઈક માગો. અવતી જયારે આગ્રહ કર્યો ત્યારે પોતાનો જમણો હાથ લાંબો કરીને ભગવાન સ્વામિનારાયણનું કાંડું પકડ્યું છે, ડાબો હાથ લાંબો કરીને દાદા ખાચરનું કાંડું પકડી દાદા ખાચરનું કાંડું ભગવાન સ્વામિનારાયણના હાથમાં આપી દીધું. કૃપાનાથ, આજ સુધી દાદો મારો હતો, આજથી આ દાદો આપનો છે, હવે દાદાને આપ સંભાળ રાખશો. આને બાપ કહેવાય, યાદ રાખજો, આને બાપ કહેવાય. પોતાના સંતાનનું કાંડું ભગવાનના હાથમાં આપી દે એમના બાપ છે. યાદ રાખજો, સંતાનની પ્રાપ્તિ માત્રથી મા બાપ નથી થવાતું, પરંતુ પોતાને ત્યાં જન્મ જેને ધારણ કર્યો છે એવા સંતાનોને મોક્ષને પથે જ્યારે ચડાવે ત્યારે એને સાચા મા બાપ કહેવાય. મા બાપની ફરજમાં આવે છે એને જેમ સંપત્તિનો વારસો આપે એમ સત્સંગનો પણ વારસો આપે, એમ સત્સંગનો વારસો આપે. ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયા છે. આખીર ભગવાન શ્રી હરિ કહ્યું છે, બલરૂપ હવે વૃત્તિ અમારા સ્વરૂપમાં એકાકાર કરો, આ લોકમાંથી તમારે વિદાય લેવાનો ટાઈમ થયો છે. એભલ બાપે વૃત્તિ ભગવાન શ્રીના સ્વરૂપમાં એકાકાર કરી છે. અનપ્રતાવશી આખીર એભલ બાપે લોકની અંદરથી વિદાય જ્યારે લીધી છે, આકાશ માર્ગે અનેક વિમાનો આવ્યા છે, પુષ્પો વૃષ્ટિ કરી છે, જય નાદો કર્યા છે, ચંદ્રની વૃષ્ટિ થઈ છે, પાંચ ભૌતિક દેહને છોડીને એભલ બાપુ ભગવાન સ્વામિનારાયણના ધામમાં સિદ્ધાયા છે. ભક્તજનો, રામાયણ એમ લખ્યું, જીવન મરણ ફળ દશરથ પાવા, પણ હું તો એમ કહું જીવન મરણ ફળ એભલ બાપુ પાવા. દશરથ મહારાજા તો ભગવાનને યાદ કરીને જીવન મરતી વખતે છ વાર રામ રામ નામ બોલાણું, રામ રામ કહી રામ, રામ કહી રામ, રામ કહી રામ કહી ભૂપ ગયે સુરધામ. છ વાર રામ બોલી દેહ છૂટ્યો માટે તુલસીદાસજી એમ કે જીવન મરણ ફળ દશરથ પાવા, પણ ધન્યવાદ તો એભલ બાપુ છે. એભલ બાપુને ધન્યવાદ છે, ભગવાન સ્વામિનારાયણના હાથમાં પોતાનું કાંડું છે અને ચારે બાજુ સંતો ભક્તો વિટાઈને ઉભા છે, અને દેહને છોડ્યો છે, આ લોકમાંથી વિદાય લીધી છે. વિહારીલાલજી મહારાજે દેહ છોડતી વખતે જે ધન્યતા બતાવી છે, ધન્યતા તો એભલ બાપુ પોતે પ્રાપ્ત કરી છે. આવે અંત સમોસ ભક્ત જનને સંતો સમીપે રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતિ વાર્તા પ્રભુ ની કરે, પ્રીતિ દેહ સુગેહ માં નવ રહે વૃત્તિ પ્રભુ માં ઠરે, એવા નુવતિ ધન્ય ધન્ય મરવું સદ્ધામ માં સંચરે. આ જે પંક્તિઓ લખાણે છે બસ એવી જ પંક્તિ ને સાર્થક કરતા એભલ બાપુએ લોકમાંથી વિદાય લીધી છે. પ્રદાવશી, એભલ બાપુના દેહની તમામ ક્રિયા ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરની પાસે કરાવી છે. તેરમો આદિક ધામધૂમીથી પૂર્ણ થયું છે. અમથાકાય ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર એભલ બાપુના દાદા ખાચરના આધીન બની નથી રોકાણા. કેવી કેવી કસોટી કરી. એભલ બાપુ ધામમાં ગયા પછી દાદા ખાચર લાડુબા જીવા બધાને કાઢી મૂક્યા, જાઓ જતા રહો બધાય, અને આ બધું અમને લખી દો, બધું લખી દીધું. અને એવી જગ્યાએ જાજો જ્યાં સ્વામિનારાયણ નામ ન સંભળાતું હોય, તમારા સગા સંબંધી નહીં જાશો. અને ભગવાન સ્વામિનારાયણ કાઢી મૂક્યા છે. રાધાબાઉ પગ્યા વળી પાછા બોલાવ્યા, પાછા આવ્યા ને ત્યારે મહારાજ કે તમે એમ માનો છો અમે તમને રહેવા માટે બોલાવ્યા, સાંભળો દાદા ખાચર તમે કાગળમાં લેખ કર્યો છે, કાલ હવાર ફાટી જાય, અગ્નિમાં સળગી જાય, અને પછી કાલ હવાર તમારા વારસદાર એમ કે આ મિલકત અમારી છે, પછી અમારા સંતો ભક્તો જાય ક્યાં? માટે તમારા જો ભેટ આપ્યું હોય તો અમે તમને એમ કહીએ છીએ કે તમે તામાના પત્ર લખી આપો, આ મિલકત અમારી છે, તો રોકાય ને તમે હાલ્યા જઈએ. અને ત્યારે નાના એવા દાદા ખાચરના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે. દાદા ખાચરે કીધું, કૃપાનાથ કૃપાનાથ, આપને સંશય થાય છે કે આપ બોલો નું ન લખી આપું, માલિક જે દાડ આપના મુખમાંથી શબ્દ નીકળે નું ન લખી આપું તે દાડ તો પૃથ્વી રસા તાળ જતી રહે. કૃપાનાથ આપના વચન ઉલ્લંઘન થાય તો ક્ષત્રિયાની દુધ લાજે. કૃપાનાથ આપ તો હજુ મને તાંબાના પત્ર લખવાની વાત કરો છો, પણ કૃપાનાથ આપની જો આજ્ઞા થાય તો દાદો છાતી ચીરી નાખી અને કલેજા ઉપર લેખ લખી આપવા માટે તૈયાર છે કે ગઢપુરની તમામ મિલકત ભગવાન સ્વામિનારાયણની છે, એમાં મારો કે મારા વારસદાર કોઈનો હક હિસ્સો નથી, અને કોઈ વારસદાર એમ કે છે મિલકત મારી છે તો મહારાજ મારો વારસદાર નથી. ભગવાન સ્વામિનારાયણ ઉભા થઈ ગયા, દોટ મૂકીને દાદા ખાચરને ભેટી પડ્યા, સાબાશ દાદા સાબાશ, આ તો બાપ કરતા બેટો સવાયો થયો, બાપ કરતા બેટો સવાયો થયો, એભલ બાપુ કરતા પણ તું શ્રેષ્ઠ છો, માટે ચિંતા છોડ દાદા, હવે તારે ક્યાંય જવાનું નથી ને મારે ક્યાંય જવાનું નથી દાદા, હવે સદૈવને માટે મેં ગઢપુરને મારું ઘર માની રહેશું, સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી દુનિયા પુકારતી રહેશે, ગરડુ સ્વામીનું સ્વામી ગરડાને કીધી નહીં મટવાની. ભક્તજનો કુરબાનીઓ આપે એના નામ લખાય, શાસ્ત્રને એના નામ લખાય, ત્યારે ભગવાન સ્વામિનારાયણને વચનામૃતને પાને પાને દાદો 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 લખવું પડ્યું. તમે કલ્પના કરો વચનામૃતને પાને પાને તો દાદો કહેવાય કોને? બાપના બાપને દાદા કહેવાય, ભગવાન સ્વામિનારાયણ દાદા 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 કરીને શબ્દ કરીને પુકારે. ધન્ય હોજે અભલબા પુને એના પરિવારને. સુવ્રત મુનિ કે પ્રતાવશી ભગવાન સ્વામિનારાયણ લાડુબા જીવબાને રાધા કૃષ્ણની મૂર્તિ પૂજવા માટે આપી છે. ભક્તો, આ મારી મોઢાની વાત નથી, તમે સત્સંગોને ખોલજો, વાંચજો. આમાં જે વાત લખી, જેમ લખી છે એમ જ કહેવામાં આવશે. ફરીને ક્યારેક કથા થાય ને ત્યારે સામું સત્સંગોને લઈને બેહેજો, જેથી કરીને તમારા મનમાં એમ ન થઈ જાય કે સ્વામી ખોટા અંગૂઠા બનાવી ગયા. આમાં સ્પષ્ટ લખ્યું, ભગવાન સ્વામિનારાયણ લાડુબાને જીવબાને રાધા કૃષ્ણની મૂર્તિ પૂજવા માટે આપી છે. બે ચાર દાડા પછી લાડુબા જીવબા ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યા છે અને મહારાજને કહે છે કે મહારાજ, અમને આમાં પ્રીતિ નથી થતી, કૃપા કરો આપનું સ્વરૂપ પૂજવા માટે આપો. અમારી નિષ્ઠા તો માલિક તમારી સાથે વળગેલી છે, અમે તો તમારા બની ચૂક્યા છીએ માલિક, અમે તો તમારા વેચાણ છીએ, માટે તમારી મૂર્તિના જ અમે ઉપાસક હોય, કૃપાનાથ આપની મૂર્તિ અમને પૂજવા માટે આપો, એમ સત્સંગમાં લખ્યું છે. અને ભગવાન સ્વામિનારાયણે પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ લાડુબાન જીવબાન પૂજવા માટે આપ્યું છે. ભક્તજનો, આ ઉપાસના પદ્ધતિ બતાવે છે, આપણું મન પણ એક ભગવાન સ્વામિનારાયણની સાથે જ લાગેલું હોય. લોયાના 11માં વચનામૃતમાં મહારાજ કહે, ખરો ઉપાસક હોય ને જે પોતાને મળી મૂર્તિ એનું જ ધ્યાન કરે, એની જ ઉપાસના કરે, અને એમાં જ એની પ્રીતિ હોય, અન્ય જગ્યાએ પ્રીતિ ન હોય. ભગવાન શ્રી હરિએ લાડુબા જીવબાને પોતાનું સ્વરૂપ પૂજવા માટે આપ્યું છે. પણ પ્રતાપસિંહ, લાડુબા જે વસ્તુ અર્પણ કરે ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થઈને હાથો જ ગ્રહણ કરવા લાગ્યા, કોઈને ખબર નથી આ વાતની. પણ થોડા દાડા પછી જીવબાને સમાચાર મળી ગયા, ખબર પડી ગઈ કે લાડુ જે વસ્તુ અર્પણ કરે ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થઈને હાથો જ ગ્રહણ કરે છે. મનમાં એમ થયું, મીઠી ઈર્ષ્યા આવી. ઈર્ષ્યા આવી પણ કેવી મીઠી, હો ખોરી ટોપરા જેવી નહીં. મનમાં વિચાર થયો, લાડુ તો મારા કરતાં નાની છે અને તેમ છતાં એ ભગવાનને વસ્તુ અર્પણ કરે અને ભગવાન હાથો જ ગ્રહણ કરે, હું મોટી હોવા છતાંય મારા હાથમાંથી ભગવાન વસ્તુ ગ્રહણ ન કરે, મારી ભક્તિમાં કચાશ છે, મારે મારી ભક્તિ વધારવી જોઈએ. અન જીવબાએ પછી ભક્તિ વધારી છે, રાત દાડો દાખલો કરવા લાગ્યા છે. અન પ્રતાવ છે, એક દાડો જીવબા પણ ભગવાન સ્વામિનારાયણને આગળ હાથ જોડીને કરગરીને કે કૃપાનાથ, લાડુબાની જેમ વસ્તુ આપ હાથમાંથી હાથોહાથ ગ્રહણ કરો છે, મારી પણ ગ્રહણ કરો. ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થયા છે, જીવબાના હાથમાંથી પણ હાથોહાથ વસ્તુ પદાર્થ સ્વીકાર્ય કર્યો છે અને કહ્યું છે, જીવબા ચિંતા છોડો, હવે જેમ લાડુબાના હાથમાંથી વસ્તુ ગ્રહણ કરે એમ તમારા હાથમાંથી પણ ગ્રહણ કરશે. પ્રતાવશે, આમને મેં એક વર્ષ પૂર્ણ થયું છે. એક દાડો લાડુબા જીવબાને સંકલ્પ થયો. બાપુ જયારે પૃથ્વી પર હયાત હતા ને ત્યારે તો બહુ મોટા સમય ઉત્સવ થતા, પણ બાપુ ધામમાં ગયા પછી કે સમય ઉત્સવ થયો નથી, માટે આપણે સમય ઉત્સવ કરાવવા છે. દાદા ખાચાને કીધું, તમે જાઓ ને મહારાજને વાત કરો ને. મહારાજની પાસે જઈને વાત કરી, મહારાજ લાડુબા જીવબાને સંકલ્પ છે અહીંયા ગઢપુરમાં મોટા મોટા ઉત્સવો કરાવવા છે, અને મહારાજ સાંભળો, આપજો આ પાડો ને તો લાડુબા જીવબા મહોત્સવ કરવામાં બહુ કુશળ છે, એના પ્રધાન પદ આપણે ઉત્સવ કરીએ. લાડુબા જીવબા અદ્વિતીય પાત્ર છે, અદ્વિતીય પાત્ર છે, તમે કલ્પના કરો. ને તો આ જગતની રીતિ કેવી છે ખબર છે, વ્યવહારમાં બહુ કુશળ હોય ને, એને ભજનમાં પછી હલ ન હોય, એને ભજન ગમે નહીં, સામાજિક બહુ પ્રવૃત્તિ કરનારને પછી મંદિરમાં બેસીને માળા ફેરવાનો સંકલ્પ ન થાય, અને મંદિરમાં બેસીને ભજન કરનારના મનમાં સામાજિક પ્રવૃત્તિ કરવાનો સંકલ્પ ન થાય, તેમ વ્યાપક દ્રષ્ટિ ફેરવું છું. એ બે ક્રોસ જ છે, મંદિર વાળાને સામાજિક પ્રવૃત્તિ નહીં ગમતી હોય, સામાજિક પ્રવૃત્તિ વાળાને મંદિર નહીં ગમતું હોય. જો કે આપણા ગામની અંદર આપણે ભાગ્યશાળી છીએ, આપણને બે સંકલ્પ થયા, વાડી કરીને પાછું મંદિરે કરવું છે, ભાગ્યશાળી કહેવાય, નતર બે ભેગું ન હોય. સામાજિક પ્રવૃત્તિ વાળાને કોઈ મંદિર ન ગમે, મંદિર વાળાને સામાજિક પ્રવૃત્તિ ન ગમે, વ્યવહારની અંદર રૂચિ ધરાવનારને ભજનમાં હેત ન થાય, ભજન કરનારને વ્યવહાર કરવા મન ન લાગે. પણ લાડુબા જીવબા અદ્વિતીય તત્વ છે, ભજનમાં કેવા કુશળ, વસ્તુ પદાર્થ અર્પણ કરે ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થઈને હાથો જ વસ્તુ ગ્રહણ કરે, અને વ્યવહારમાં તો દાદા ખાચર કે મહારાજ એવા કુશળ છે, એના પ્રધાન પદે જો ઉત્સવ કરવામાં આવશે તો એમાં પૂર્ણ સફળતા મળશે. ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયા છે. પણ રાજી થયેલા ભગવાન શ્રી હરિ કે તમે લાડુબાન જીવબાન બોલાવો, બંનેને બોલાવવામાં આવ્યા છે, અને બંને જયારે હાજર થયા છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, લાડુબા જીવબા એ મોટા મોટા સમય ઉત્સવ કરાવવા છે, હા મહારાજ ઈચ્છા છે, તમારે તમારી રીતે કરાવવા છે, એમ કંઈ એમ કરવા છે. અરે મહારાજ, તમને રાજી કરવા તો ઉત્સવ કરવા છે, આપ જેમ કહો એમ જ કરવાનું હોય ને. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે સાંભળો તો, અમે તમને જો અમને રાજી કરવા માટે ઉત્સવ કરો અને તમે ભલામણ કરીએ છીએ, એક ઉત્સવની અંદર એકનું જ પ્રધાન પદ હોવું જોઈએ, બેનું નહીં. અને એક પ્રસંગ ની અંદર એકનું પ્રધાન પદ હોય, એ જ ઉત્સવ, એ જ પ્રસંગ દિવ્ય બને છે. જેમાં બે નું પ્રધાન પદ થાય કોઈ દી દિવ્ય ન બને. માટે અમે તમને આદેશ આપીએ છીએ કે એકના પ્રધાન પદે મહોત્સવ કરો. આપ જો રાજી હોય તમે ઉત્સવ વેચી આપીએ. શુદ્ધ પક્ષમાં જેટલા ઉત્સવ થાય એટલા જીવબાના પ્રધાન પદે થાય, વદ પક્ષમાં જેટલા થાય એટલા જીવબાના પ્રધાન પદે થાય. કેટલી અદભુત વ્યવહારિકતા ભગવાન સ્વામિનારાયણ બતાવે છે. આ વાત એમ જ છે, આ વાત એમ જ છે. એક કાર્યની અંદર એકનું જ પ્રધાન પદ હોવું જોઈએ, બેનું નહીં. હા, સમૂહ ગમે તેટલો મળેલો હોય, પણ એ સમૂહની અંદર એક વ્યક્તિ એવો હોવો જોઈએ, એ વ્યક્તિ બોલે એટલે બધી જ વાત ફાઇનલ. ગમે તેટલું સંઘર્ષ હોય અને ગમે તેટલી ચર્ચા વિચારણા થઈ હોય, પણ એક મધ્યસ્થ વ્યક્તિ એવી હોવી જોઈએ, એ બોલે પછી બીજાને એમાં બોલવાનું જ ન આવે. ભક્તજીનું આવી વ્યવહારિકતા ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સ્થાપીને ગયા. તમે વિચારો, ભગવાન સ્વામિનારાયણ આખો સંપ્રદાય થાપ્યો, પણ એમાં આચાર્ય પદની સ્થાપના કરી. અને મહારાજ કે મારા આચાર્ય કે એમ તમે કરશો, તમે બધા મારા આચાર્યની આજ્ઞા વર્તજો અને સાંભળો. એમાં જેટલો ફેરફાર કર્યો એટલું દુઃખ આવ્યું, સમજાય? એકનું જ પ્રધાન પદ હોવું જોઈએ, પણ હવે તો આ સંપ્રદાયમાં અનેકના પ્રધાન પદ થઈ ગયા. ને તો યાદ રાખો, જન્મોત્સવ સદૈવને માટે એના સ્થાને બિરાજમાન આચાર્યશ્રીનો જ ઉજવાય, લાલનો જ ઉજવાય, પણ આ તો ઠેર ઠેર જન્મોત્સવ ઉજવાતા થઈ ગયા. કહો હવનો ઉજવાય, ઉગીને ઉભા ન થાય તેનો જન્મોત્સવ તમારે આવવાનો જ. લો કરો વાત. અનેક પ્રધાન પદો થયા, જેને લઈને સંપ્રદાયમાં દુઃખ ઉભું થયું. એક કાર્ય અંદર એકનું જ પ્રધાન પદ હોવું જોઈએ, બેનું નહીં. અને તમને કહું છું, વાડીનું નિર્માણ આપણે કરીએ છીએ, મંદિર પણ નિર્માણ કરવું છે, એમાં નક્કી કરજો, ભલે કાર્યકર ગમે તેટલા હોય, પણ એમાં એક કોઈ એવી વ્યક્તિ મોડી બનાવજો કે ગમે તેટલા તરંગો થયા, પણ એમ કે આમ નથી કરવાનું, એટલે વાત પતી ગઈ. આમ કરવાનું છે એટલે કરવું, એમ તો બહુ જ મજા આવશે. અમે સરદારમાં 15 વર્ષ પહેલા ઉત્સવ કર્યો હતો, અમારા કોઠારી બધા બેઠા જરી ભક્તો, 3 આયોજક હતા, 3 વક્તા, 3 આયોજક, 1 વક્તાને ભૂપગઢમાં ઉતારો હતો. ધક્કા મારી મારી માંડ પૂરો કર્યો. પહેલે દાડે થી ડખો શરૂ થયો, પોથી યાત્રામાં ડખો શરૂ થઈ ગયો. એક જણા કે વિડીયો રાખો, બીજા કે ના નથી રાખો, ત્રીજા કે ના જન્મોત્સવ બાદ રાખો. એ બખેડો હાલતા 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 બહુ હાલ્યો, છેવટે જન્મોત્સવ પર તો રાખો એવું નક્કી થયું. કેટલાય બખેડા આવ્યા, દાળ ચા પુત્રી કે એટલા બખેડા આવ્યા, લ્યો કુવામાં નાખ્યા પછી. પણ પછી નક્કી થયું કે આ ભગવાન સ્વામિનારાયણ ના પડી, એકમાં બેનું પ્રધાન પદનું એને બદલે આપણે 3 તેખડ કર્યા, એ પારે ઉતરે કોઈ દાડો?